एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 108 शुक्ल काष्ठ लेखक राजेंद्र बनहट्टी। मैं पानी पीधूं एटलू कहवाने बदले कोई एम कहे के हूँ फ्रीज पासे गयो, मैं फ्रीज खोलू, पानीनो बाटलो बाहर काढ्यो, फ्रीज बंद कर्यू, ग्लास लीधो, बाटलानू ढाकण खोल्यू, पाणी ग्लासमां रेड्यू, ढाकण बंद कर्यू, फ्रीज खोल्यू, बाटलो मूक्यो, फ्रीज बंद कर्यू, तो आपणा चेहरा पर एक रमूजनी लहेर जरूर दौड़ी जवानी। ज्योतिन्द्र दवे वर्षो पूर्वे एमना एक हास्य निबंधमां बसमां चढ़ेली युवतीए कंडक्टर ने पर्स खोलीने कई रीते पैसा आप्या एनू आवुं ज रमूज प्रेरक वर्णन करेलू। आ रीते तद्दन कोठे पड़ी गयेली स्वाभाविक क्रियाओने कोई विस्तारथी रजू करे त्यारे जे रमूज ऊभी थाय छे एवी रमूजनो प्रयोग मराठी वार्ताकार राजेंद्र बनहट्टीए एमनी एक दीर्घ वार्ता शुक्लकाशमां कर्यो छे। पण लेखके अहीं रमूजने हथियार बनाव्युं छे અને એ વિનોદના હથિયાર દ્વારા આપણી આસપાસના નઠોર જીવનનો નજીકથી પરિચય કરાવ્યો છે। મરાઠી આપણી પડોશ ભાષા છે। કેટલાક મરાઠી લેખકો ગુજરાતી ભાષામાં લગભગ ઘર કરી ગયા છે। વી સ ખાંડેકર, સાને ગુરુજી, આચાર્ય અત્રે, પુલ દેશપાંડેને કોણ ઓળખતું નથી। એ જ રીતે નવી પેઢીમાંથી પણ કેટલાક નામ આગળ આવી રહ્યા છે। રાજેન્દ્ર બનહટ્ટી એમાંના એક છે। ખેલ નામે એમનો પહેલો વાર્તા સંગ્રહ પ્રકાશિત થયા પછી એમણે સમાન ધર્મ, ગંગારપણ, અવેર, આંબ્યાસી સાવલી, આંબાની છાયા વગેરે વાર્તા સંગ્રહો આપ્યા છે। ઉપરાંત અખેરસે આત્મચરિત્ર, આખરની આત્મકથા અને મરણાનંતર છે મરણ, મરણ પછીનું મરણ જેવી લઘુ નવલો પણ આપી છે। અહીં શુક્લકાષ્ઠ દીર્ઘ વાર્તા લીધી છે, તે એમના સંગ્રહ કૃષ્ણ જન્મમાં પ્રસિદ્ધ થઈ છે। એમાં શેજારી પડોશી અને કૃષ્ણ જન્મ જેવી બીજી બે દીર્ઘ વાર્તાઓ છે। કૃષ્ણ જન્મનો જયા મહેતાએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે। શુક્લ કાષ્ઠનો અર્થ થાય છે ડફણું। કોઈ ઢોર તોફાની હોય તો એના ગળામાં આવું લાકડું બંધાતું હોય છે, ગુજરાતીમાં એને ડેરો પણ કહે છે। અહીં વાર્તાના નાયકને સ્કૂટર ચલાવતા અકસ્માત થાય છે। એ અકસ્માત એને કેવો ગળે બંધાય છે અને એની રોજિંદી જિંદગી કેવી હરામ કરી દે છે એનું વિનોદસભર વિગતવાર વર્ણન છે। પણ એ વિનોદની પાછળ આપણા જડ પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર પરનો વ્યંગ પણ છુપાયેલો છે। આમ તો આ દીર્ઘ વાર્તા કાફકાની ધ ટ્રાયલ, મુકદ્દમોની યાદ અપાવે છે। કાફકાએ ઉટપટાન તરંગનો આશરો લઈને પોલીસ તંત્ર અને ન્યાયતંત્રનું દુઃસ્વપ્ન રચ્યું છે। પણ રાજેન્દ્ર બનહટ્ટીએ તદ્દન વાસ્તવિક જમીન પર વિગતોના વિસ્તારથી રમૂજનો આશરો લઈ પોલીસ તંત્ર અને ન્યાયતંત્રનો ઠઠ્ઠો રચ્યો છે। વાર્તાનો નાયક કોઈ પ્રકાશક છે અને પૂનામાં રહે છે। મુંબઈનો કોઈ પ્રસિદ્ધ લેખક કામ માટે પૂના આવે છે અને પ્રકાશકને મળવા બોલાવે છે। પ્રકાશકને બોલાવવા પાછળ લેખકનો આશય પ્રકાશકના સ્કૂટર પાછળ બેસી પૂના રેલવે સ્ટેશને પહોંચવાનો છે। વાર્તા નાયકના મોઢે જ કહેવાયેલી છે એટલે રમૂજની ઓર મજા છે। મેં સ્કૂટરને કિક મારી, પાછળ લેખક મહાશય ઠીક ઠીક વજનદાર, એમની આગળ એ મોટી સૂટકેસ આડી, સૌથી આગળ હું ચાલક થોડો નમીને બેઠેલો। આવો આ વરઘોડો ક્વાર્ટરના ફાટકમાંથી બહાર નીકળીને મેઇન રોડ પર આવ્યો। હાલતો ડોલતો પ્રવાસ ચાલતો હતો ત્યાં પોલીસ ગ્રાઉન્ડ પાસે કોઈ સાયકલિસ્ટ આવીને સ્કૂટર સાથે અથડાયો. પડતાં જ સાયકલિસ્ટ બેશુદ્ધ થઈ ગયો. લેખક પ્રકાશકને મૂકીને જવા તત્પર થયા તો પ્રકાશક બે ટેક્સી લઈ આવ્યા. એકમાં લેખકને રવાના કર્યા અને બીજીમાં સાયકલિસ્ટને હોસ્પિટલ પહોંચાડ્યો. ટેક્સી સસુન હોસ્પિટલ પહોંચી. પ્રકાશકે અત્યાર સુધી બહારથી જ જોયેલી પ્રચંડ કારખાના જેવી એની ઇમારત સ્ટેશને આવતા જતા દેખાતી. દર્દીઓ, ડોક્ટરો, નર્સોનું કારખાનું જે. પ્રકાશક હોસ્પિટલની ઇમારતમાં દાખલ થયા. એમને બારીના સળિયા પાછળ એક માથું દેખાયું, વાળ ભર્યું. પેલાને એક્સિડન્ટની વાત કરી તો કહેવામાં આવ્યું કે ડ્યુટી પરના પોલીસને રિપોર્ટ કરો. ત્યાં લાકડાના ટેબલ ખુરશી હતા, ટેબલ પર રજિસ્ટર, પણ પોલીસનો પત્તો નહોતો. લાંબા સમય બાદ પોલીસ આવ્યો, પૂછપરછ કરી, કહે પંચનામું કરવું જોઈએ, જેની હદનો કેસ છે ત્યાં રિપોર્ટ કરવા કહ્યું. નાયક ત્યાંથી જેની પાસે પોતે સ્કૂટર શીખેલા એ નાના શિરસાટ પાસે મદદ માટે પહોંચે છે. નાના કહે છે રિપોર્ટ નહીં કરવાનો, જમીને સૂઈ જાઓ નિરાંતે. પણ નાયકને થાય છે કે બધી માહિતી હું ખોટી આપી શક્યો હોત, જગા ખોટી દેખાડી શક્યો હોત, મારું નામ સરનામું બધું જ ખોટું દર્શાવી શક્યો હોત, અહીં પણ અને સસુન હોસ્પિટલમાં પણ. ઘેર ચેન ન પડતા નાયક પિતાના જૂના મિત્ર સ્મોલ કોઝ કોર્ટના જજ જગડાળેને મળે છે. જગડાળે નાયકને કાકડે વકીલ પાસે મોકલે છે. વકીલ સમન્સની રાહ જોવાનું કહે છે. વરસ એક વીત્યા પછી ઓચિંતો સમન્સ મળે છે. કેસ દાખલ થાય છે, કોર્ટના ધક્કા શરૂ થાય છે, તારીખો પડ્યા કરે છે, વિટનેસ આવતો જ નથી. નાયક પોતે એની શોધમાં નીકળે છે. અળવિત્રા સરનામાને આધારે આખરે બબ્બે વાર ધક્કા ખાધા પછી અને નાની લાંચ આપ્યા પછી વિટનેસ આવવા કબૂલ થાય છે. નાયકને થાય છે કે ઘણા દિવસ બાટલીમાં ભરાઈ રહેલું બૂચ બહાર નીકળતું હતું, મોઢા પાસે આવ્યું હતું, હળવેથી કાઢવું જોઈએ, નહીં તો પાછું અંદર સરકી જશે. છેવટે નાયકના અથાક પ્રયત્નો પછી કોઈ એક તારીખે જજ વકીલ વિટનેસને પોતે એકઠા કરી શકે છે. મોક્ષ પ્રાપ્તિની ઘડી નજીક આવેલી લાગે છે. આખરે જજ સુસ્તા ઘોઘરા અવાજે નાયકને જણાવે છે કે ધીસ ઇઝ ધ લેસન ફોર યુ, બી કેરફુલ હિયર આફ્ટર, યુ કેન ગો. અને એમ લગભગ 3 વર્ષ પહેલાં અચાનક વળગેલો ડેરો છેવટે નાયકના ગળામાંથી દૂર થયો. રેઢિયાળ તંત્રોની કામગીરીને વિગતવાર અડફેટે લઈ નાયકના મનોગત દ્વારા રસ ઊભી કરતી આ દીર્ઘ વાર્તાની મજા એના લાંબા લાંબા રઝળપાટ અને ટૂંકા ટૂંકા સંવાદોમાં છે.